તારીખ 29/3/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 201 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 81
પરમાત્મ દશાય પણ દ્રવ્યમાં નથી એનાથી રહી છે દ્રવ સામાન જેને દ્રવ સ્વભાવ કહીએ એ વિશેષથી રહી છે સર્વ પ્રકારમાં જેટલા કોઈ પર્યાયો છે તે વિશેષ પર્યાયોથી રહી છે સામાન્યમાં વિશેષનો અભાવ છે ત્યાં સુધી કે પરમાત્મ દશા જે કેવળ જ્ઞાન આદિની પર્યાયો પ્રગટ થાય છે એ પણ દ્રવ સ્વભાવ સ્વરૂપે નથી સામાન્ય સ્વરૂપે નથી દ્રવ્યમાં નથી એટલે સામાન્ય સ્વરૂપે નથી જે સામાન્ય છે તેનાથી રહી છે વિશેષ જે કેવળ જ્ઞાન આદિ પર્યાયો છે દશાઓ છે તે સામાન્ય સ્વરૂપે નથી અને સામાન્ય દ્રવ્ય સ્વભાવ છે તે વિશેષ પર્યાય સ્વરૂપે નથી એક જ પદાર્થમાં સામાન્ય વિશેષાત્મક થઈને આખો પદાર્થ છે જળ ચેતન બધા જ પણ અહીંયા આત્માની વાત છે પરમાત્મા દશા લીધી ને કે ઉત્કૃષ્ટ શુદ્ધ દશા છે એ પણ વિશેષ ભાવ હોવાથી સામાન્ય એનાથી રહી છે જે દ્રવ્ય છે તે તેનાથી રહી છે અહીંયા દ્રવ્ય એટલે દ્રવ્ય સામાન્ય એમ લેવું દ્રવ્ય એટલે આખો પદાર્થ નહીં પણ દ્રવ્ય એટલે દ્રવ્ય સામાન્ય દ્રવ્યના બે અર્થ થાય છે પ્રમાણના વિષયને પણ દ્રવ્ય કહે છે અને જે ત્રિકાળી સ્વભાવ છે સામાન્ય સ્વરૂપે જીવ સામાન્ય એને પણ દ્રવ્ય કહેવામાં આવે છે કહે છે કે પરમાત્મ દશા એ પણ દ્રવ્યમાં નથી એનાથી રહી છે દ્રવ્ય તો એનાથી રહી છે શું આના ઉપરથી ફલિત થાય છે અથવા શું કહેવા ધારે છે આમ કહીને શું કહેવા ધારે છે કે ઓહો દ્રવ્ય ઉપર લક્ષ ગયા વિના આવા દ્રવ્ય ઉપર લક્ષ ગયા વિના એને પ્રતીતિમાં જોર આવી શકતું નથી જોર આવતું જ નથી અનાદિનું પર્યાય ઉપર લક્ષ છે અને દ્રવ્યનું લક્ષ કરાવવું છે આમ કહીને દ્રવ્યનું લક્ષ કરાવવું છે પ્રથમમાં પ્રથમ જે કાંઈ થવું જોઈએ મુમુક્ષુને પહેલું જે કાંઈ થવું જોઈએ તે આ થવું જોઈએ કે એને સ્વદ્રવ્યનું લક્ષ થવું જોઈએ એટલી વાત છે લક્ષ વિનાનું તીર ગમે ત્યાં ફેંકે એનો કોઈ અર્થ નથી વ્યર્થ છે તેમ લક્ષ વિનાના ગમે તે પરિણામ કરવામાં આવે ગમે તે પ્રકારના પરિણામ થાય કે કરાય એ બધા વ્યર્થ છે મૂળ અંદરમાં પહેલું લક્ષ થવું જોઈએ સર્વ પર્યાયો વિનાનો ચારેય પ્રકારના ઉદય ઉપશમ ક્ષયોપશમ અને ક્ષાયક પરમાત્મા દશા છે એ ક્ષાયક ભાવે પ્રગટતી દશા છે કેવળ જ્ઞાન ક્ષાય જ્ઞાન છે એ વખતે જે યથાખ્યાત ચારિત્ર છે તે ક્ષાયિક ચારિત્ર છે એ કાળે જે સમ્યક દર્શન છે તે ક્ષાયિક સમ્યક દર્શન છે
બરોબર
કૃષ્ણજ્ઞાનને ચારિત્રના મુખ્ય બોલ લઈએ તો એ સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લીધું કે જો ક્ષાયક ભાવે પ્રગટ થતી ક્ષાયક સમ્યક દર્શન ક્ષાયક ચારિત્ર અને ક્ષાયક જ્ઞાનની દશાઓ એ પણ જો દ્રવ્યમાં નથી તો પછી ઉદય ભાવ દ્રવ્યમાં છે ઉપશમ ભાવ દ્રવ્યમાં છે ક્ષયોપશમ ભાવ દ્રવ્યમાં છે એ પ્રશ્ન રહેતો દ્રવ્ય કે જે પોતાનું મૂળ સ્વરૂપ છે અહીંયા એમ લેવું છે વર્તમાન જેને લક્ષ કરવું છે એટલે કે જેને ઓળખવું છે અથવા ઓળખાણમાં ઓળખાણપૂર્વક લક્ષ થાય છે એને આ વાત કરે છે ને? આ કઈ કેવળ જ્ઞાનીને વાત કરતા નથી. તો એમ કહે છે કે તારે તો ઉદય ભાવ છે, તારી પાસે વર્તમાન અવસ્થામાં શું છે? શું છે કે એક ઉદય ભાવ છે અને એક ક્ષયોક્ષમ ભાવ છે. તારા જ્ઞાનાદિ પર્યાયો ક્ષયોક્ષમ ભાવે વર્તે છે અને એ સિવાય રાગાદિ ભાવો ઉદય ભાવે વર્તે છે. એ ઉદય અને ક્ષયોક્ષમ ભાવ સ્વરૂપે તો હોવાનો સવાલ જ નથી. જો આત્મા ક્ષાયિક ભાવ સ્વરૂપ ક્ષાયિક ભાવથી પણ રહિત છે તો પછી ઉદય ભાવ અને ક્ષોભસમ ભાવથી રહી છે એમ કહેવાની જરૂર રહેતી નથી. એ તો વગર કહે સમજાયું છે એમ કહેવું છે. એટલે દ્રવ ઉપર લક્ષ, આવા દ્રવ ઉપર લક્ષ ગયા વિના એને પ્રતીતિમાં જોર આવી શકતું નથી અથવા જોર આવતું જ નથી. જ્યારે એને આવું લક્ષ થાય છે, આવા દ્રવ્યનું આવાની સ્વરૂપનું લક્ષ થાય છે, ત્યારે જ એની જે શ્રદ્ધા છે એ સવળી થઈને સવળું જોર મારે છે. શ્રદ્ધાનું જે બળ પ્રગટનું છે એ આવા દ્રવ્યના લક્ષ પૂર્વક પ્રગટે છે એમ કેવું છે. બીજી રીતે વિચાર કરીએ કે સામાન્ય રીતે કોઈ પણ જીવ એમ વિચારે છે કે સ્વરૂપમાં ઉપયોગ સ્થિર કરવો છે, અંદરમાં સ્થિર થવું છે, અંતર્મુખ યોગ કરવો છે. તો એ એકાગ્રતા જે છે એમાં જ્ઞાન દર્શન અને ચારિત્ર ત્રણેય પ્રકારના મુખ્ય પરિણામો હોય છે. હવે મૂળમાં દ્રવ સ્વભાવનું પ્રથમ લક્ષ થાય, ઓળખાણ થાય, એ પૂર્વક એની અનન્ય રુચિ પ્રગટીને સમ્યક શ્રદ્ધાન થાય, તે કાળમાં એને જ્ઞાનમાં સ્વસંવેદન પ્રગટ થઈને સ્વરૂપની એકાગ્રતા રૂપ સ્વરૂપ આચરણ થાય. આમ વિધિ છે આખી. જે કાંઈ વિધિનો ક્રમ છે એ આ પ્રકારે છે. એના બદલે સીધું જ કોઈ એમ વિચારે કે અંદરમાં સ્થિર થવું છે, ધ્યાનમાં આત્મામાં એકાગ્રતા કરવી છે, તો એના લક્ષ વગર, લક્ષમાં જ મૂળ ચીજ નથી, ઓળખાણમાં મૂળ ચીજ નથી, એમાં એકાગ્રતા આવવાનો કોઈ અવસર હોય શકે, થઈ શકે નહીં. પ્રકારાંતરપણે અથવા અન્યથા પ્રકારે બીજી બીજી વિધિએ કેટલાક માણસો જમીનમાં દટાઈ જાય છે ને સમાધિ લે છે. આ જોયા છે ને, પ્રયોગ કરે છે લોકો, પંદર પંદર દિવસ મહિના મહિના સુધી જમીનમાં દટાયેલા રહીએ. આહાર પાણીનો પ્રશ્ન રહેતો નથી, આહાર નિહાર પાણી પીવું કઈ નહીં આવે છે. બધા બાળાઓ સમાધિ લે છે. અન્ય મતમાં પણ એવી આકરી તપશ્ચર્યા કરે છે, એ પણ જંગલવાસી થઈ જાય છે, નગ્ન દિગંબર રહે છે. આ ગિરનારમાં હિમાલયમાં ઘણા જોવા મળે, ખાખી અવધૂત બાળાઓ હોય છે. શું કહે છે કે અમે અલખને જગાવવા માટે નીકળ્યા છે. અલખ એટલે શું ખબર છે? એ બધા દિવ્ય ધ્વનિના શબ્દો છે. જેનું ઇન્દ્રિય જ્ઞાન દ્વારા લક્ષ ન થઈ શકે તે અલગ છે. લખ એટલે લક્ષ ખબર, ઇન્દ્રિય જ્ઞાનથી લક્ષમાં આવી શકતો નથી, અનુમાનમાં આવી શકતો નથી, ચિંતવી શકાતો નથી, એવો જે વિકલ્પાતીત મનાતીત વિષય છે એને અલગ કહેવામાં આવે છે. એ લોકો કહે છે ને અલગ નિરંજન, નિરંજન અંજન એટલે ડાઘ, ડાઘ વિનાનો અંજન એટલે ડાઘ, નિરંજન એટલે ડાઘ વિનાનો, જેમાં પવિત્રતા પૂર્ણ છે અને જે નિર્દોષ છે, કલંક રહીત છે, દાગ રહીત છે એને નિરંજન કહે છે. પણ એની ઓળખાણ અને લક્ષ્મીના કેવી રીતે ધ્યાન કરશે? નામ છે એ તો વાચક છે, એનું વાચ જે પોતે સાક્ષાત છે એનું લક્ષ બંધાયા વિના એની રુચિ પ્રગટે નહીં, ઓળખાણ વિના એની રુચિ પ્રગટે
નહીં.
એ જે પ્રતીતિનું જોર ઊભું થાય કે હું આવો છું, એ તો વિકલ્પ થયો, આવો છું પણ એવો નિર્વિકલ્પ ભાવ છે. આવો છું એવો જે નિર્વિકલ્પ પ્રતીતિનો ભાવ છે એ લક્ષ થયા વિના કદી જોર પકડીને પરિણમતો નથી.
ત્યાં
લક્ષ નો અર્થ ધ્યેય લેવો, કે મારો આદર્શ, મારું પ્રયોજન પરિપૂર્ણ શુદ્ધ થવાનું છે. પણ એવી પરિપૂર્ણ શુદ્ધિ જે કાંઈ છે એ તો પ્રયોજન, પર્યાયનું પ્રયોજન છે, પર્યાયમાં પ્રાપ્ત કરવાનું પ્રયોજન છે. એના ખ્યાલ પૂર્વક લક્ષ ત્રિકાળીનું કરવાનું છે,
બરોબર.
ત્યાં ધ્યેય નથી, ત્યાં આશ્રયનો વિષય છે. જે પર્યાય પરિપૂર્ણતાની, મોક્ષની પ્રગટ નથી થઈ, જે ઉત્પન્ન નથી થઈ, અનુત્પન્ન નો આશ્રય કરવાનો પ્રશ્ન નથી,
બરોબર.
જે છે નહીં, જે ચીજ નથી, હયાત નથી, જેની અનુપસ્થિતિ છે, ગેરહાજર છે, એનો આશ્રય કરવાનો ક્યાં પ્રશ્ન? હોય એનો આશ્રય કરવો કે ન હોય એનો
આશ્રય?
હા, એટલી વાત જરૂર છે કે એને ધ્યેય તો બાંધવો જોઈએ. ધ્યેય વગર લક્ષ ન થાય. એને પૂર્ણ શુદ્ધિનું ધ્યેય ન હોય તો એને ઓળખાણ થવાનો પ્રશ્ન રહેતો નથી, લક્ષ થવાનો પ્રશ્ન નથી રહેતો. એટલી વાત તો સ્પષ્ટ છે. અને કોઈ પણ જીવ જ્યારે એનો માર્ગ બદલે છે, એની લાઈન બદલે છે કે મારે ધર્મ કરવો છે, શું કરવા કરવો છે? તમે વેપાર કરતા હતા, વેપાર ધંધો કરતા હતા, કુટુંબ પરિવારનું ભરણ પોષણ અને એની ઉન્નતિના કાર્યોમાં પડ્યા હતા, આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે. એમાંથી ફરીને આ ક્ષેત્રમાં તમે આવ્યા શું કરવા? આત્મા ઓળખાણો એટલે આવ્યા છો? એ તો પ્રશ્ન નથી, એ તો પહેલે જ તબક્કે છે. જ્યારે માણસ ક્ષેત્ર બદલે છે, કાર્યનું ક્ષેત્ર બદલે છે કે મારે હવે સંસારના ક્ષેત્રમાં કાર્ય કરવું છે અને એમાં બધું વધારવું છે, એ વાત નથી હવે. આય કરવું છે ને આય કરવું છે એ પણ નથી. એને એકનું સ્પષ્ટ રૂચિથી જેને સાંસારિક કાર્યો કરવા છે એનો ક્લાસ નથી,
બરોબર.
એને અહીંયા પ્રવેશ નથી. અથવા ધર્મ કરશું તો એ બધું અનુકૂળ રહેશે, માટે જ ચાલો થોડુંક આમાં પણ માથું મારીએ ને આમાં કાંઈક પ્રવૃત્તિ કરીએ, કાંઈ નહીં તો બે પૈસા છે તો દાન તો દેશું. કે છે તું લાખ કરોડ મંદિર બંધાવ નહીં, લાખ કરોડ રૂપિયા ખર્ચ નહીં પણ લાખ કરોડ મંદિર બંધાવ
નહીં,
એનેથી કાંઈ તને ધર્મનો અંશ પ્રગટે એ વસ્તુના સ્વરૂપમાં નથી. લોકો એમ સમજાવે છે કે એક પ્રતિમાની સ્થાપના કરે તો પણ એને ફલાણું ગુણસ્થાન આવી જાય, કે ફલાણું તીર્થંકર ગોત્ર બંધાય, ફલાણું, એ બધા ગપ્પા છે, એનાથી કાંઈ થતું નથી. બે કરવું છે એનો એમાં પ્રવેશ નથી, ને જેને સંસારમાં આગળ વધવું છે, વૈભવ વધારવો છે અથવા વૈભવ વધારવાનો વ્યવસાય કરવો છે ઊંડે ઊંડે પણ, એને આમાં કોઈ પ્રવેશ નથી. એકાંતે જેને આત્માનું હિત કરવું છે, માત્ર આત્માનું હિત કરવું છે, આત્માનું કલ્યાણ કરવું છે, એને જ અહીંયા પ્રવેશ મળે છે. અને તે એની શરત આ છે કે પૂર્ણતાને ધ્યેય, હવે લક્ષ્યનો અર્થ આ છે, પૂર્ણતાના ધ્યેય એને આ બાજુ વળવું. એમાં એ વાત છે, એવું જેને ધ્યેય છે એ વિચાર કરે છે કે હવે આશ્રય સ્થાન શું, મારે શેના આધારે ટકવું. આ લોકો ત્યાગ વિરાગ સંયમ લઈને ટકી શકતા નથી એમ જોવામાં આવે છે કે નહીં. સંપ્રદાયની અંદર અનેક જીવો અનેક કારણસર, ભિન્ન ભિન્ન વિભિન્ન કારણોસર ત્યાગ અંગીકાર કરે છે. પછી સ્વામિનારાયણ સંપ્રદાયના હોય તો એના સંપ્રદાયમાં, અને જૈનના સંપ્રદાયમાં હોય તો એના સંપ્રદાય પ્રમાણે આ સાધુ થાય છે કે નહીં, પોતપોતાના સંપ્રદાયના શેના આધારે ટકશે, એને ટકવાનો આધાર શું છે કે નિર્દોષ પરમાત્મા જે દ્રઢ સ્વભાવ છે એનો આધાર લીએ તો જ એની અંદર કાયમ માટે ટકી શકે. સાદી અનંત રહેવું છે ને કે અમુક કાળ રહેવું છે? સાદી અનંત જો એને શુદ્ધ નિર્દોષ દશા જોઈએ તો એને નિર્દોષ પરમાત્માનો આશ્રય કરવો રહ્યો. બીજું શું છે એની પાસે?
સ્પષ્ટ કરવું
જોઈએ, ધ્યેય સ્પષ્ટમાં આટલી જ વાત છે. બહુ લાંબો વિચાર એને ન આવે તો ઓછામાં ઓછા ઉઘાડમાં એટલી વાત છે કે રાગનો એક કણ પણ ન જોઈએ. રાગ કે જે મલિનતા રૂપ છે એ મલિનપણાનો એક કણ, એક અંશ ન જોઈએ. અનંતમાં ભાગે પણ એમ એ ન જોઈએ, તે જોઈએ. એમાં પૂર્ણ શુદ્ધિ આવી ગઈ. આ તો અસ્થિ છે ને, શુદ્ધિ કેવી એની અસ્થિ નથી અને એનું જ્ઞાન ભલે નથી, પણ અશુદ્ધિ તો વિદ્યમાન છે કે નહીં? તેના ઉપરથી એને વિચાર આવ્યો છે કે મારે આ બાજુ જવું, આ છોડવું. અત્યારે જે પરિણામ કરી રહ્યો છું તે પરિણામ સારા નથી, અશુદ્ધ છે, મલિન છે, એનો ખ્યાલ તો આવ્યો છે કે નહીં? આકુલતા રૂપ છે, દુઃખરૂપ છે, એનો ખ્યાલ આવ્યો છે કે નહીં? એ ન જોઈએ, ન જોઈએ એટલે થોડાક ન જોઈએ કે પૂરેપૂરા ન જોઈએ? પૂરા ન જોઈએ, સર્વકાળ માટે. હવે પછીના સર્વકાળ માટે જરા પણ ન જોઈએ, બસ એ પૂર્ણ શુદ્ધિનું ધ્યેય થઈ ગયું. એમ છે, મોક્ષની પર્યાય કેવી હોય એનું જ્ઞાન ભલે આત્મજ્ઞાન થતા થાય, પણ અહીંયા એને પોતાના પ્રેક્ટિકલ સાઈડથી આ વાત નક્કી કરેલી છે. આની અંદર શું છે? પોતાના અનુભવની પદ્ધતિ એને લીધી છે કે અનુભવમાં આવી રહેલા અનેક વિવિધ પ્રકારના મલિન પરિણામો છે તે સર્વ કષાય ભાવો છે. કષાયમાં બધા આવી ગયા, સામાન્ય શબ્દ છે કષાયનો. એ કષાયનો એક કણ પણ, મલિન કણ પણ મારે એ એનું ધ્યેય થઈ ગયો. હવે એ ધ્યેય હાંસલ કરવા માટે એને ટકવું છે કોના આધારે, એટલો સવાલ છે. કે વિદ્યમાન જે દ્રઢ સ્વભાવ છે, પરિપૂર્ણ નિર્દોષ જે દ્રઢ સ્વભાવ છે એને આધારે શુદ્ધિ થાય છે. એનો એક પ્રેક્ટિકલ છે કે કોઈ માણસ દારૂ પીએ છે અને ઘણો વ્યસની થઈ ગયો છે, ઊંચા કુળમાં જન્મેલો છે, કોઈ રીતે દારૂની લત એને છૂટતી નથી. એને એમ કહ્યું, ભાઈ તને આ દારૂ નુકસાન કરશે, આ દારૂ પીવાથી આંતરડામાં કેન્સર થાય છે, આ દારૂ પીવાથી શાન ભાન ગુમાવી બેસાય છે, દારૂ પીએ એને ભાન ન લીએ તો લોકો એને લૂંટી લે છે, એના ઘરમાં હોય તો લૂંટાઈ જાય ને બહાર હોય તો લૂંટાઈ જાય છે, અને સત્યાનાશ મળે છે દારૂ પીવાથી. સત્યાનાશ ગમે એટલું સમજાવો, પણ એને એ પરિણામમાં એટલું બળ આવતું નથી. પણ જો એને એક એવું બળ આવે કે હું મારી જાત કોણ, મારું ખાનદાન કોણ, આ પ્રેક્ટિકલ વિચાર કરવા જેવો વિષય છે. હું કોણ, મારી ખાનદાની એટલે શું, એમ જો એને અંદરમાં આધાર આવે તો જોર આવી જાય. ગમે તેટલા ઉપદેશથી ન ફરે પણ એની ખાનદાનીના સભાનતામાં એને ફરવું સહેલું છે. આ એક બહુ અનુભવ સિદ્ધ વિષય છે. અનુભવથી માણસને સિદ્ધ થઈ શકે એવો વિષય છે. એમ એને અહીંયા ભગવાન એની મૂળ જાત ઓળખાવે છે કે ભાઈ તું મારી જાતનો. જેમ જિનેન્દ્રને આખું જગત પૂજે છે, સત ઇન્દ્ર પૂજિત છે, જગતના સોય ઇન્દ્રો એને પૂજે છે, એટલે કે ત્રણેય ગતિમાં જે ઊંચામાં ઊંચા પુણ્યધારી છે એમાં બધા આવી ગયા. એને એના પેટામાં નીચે એના બધા આવી ગયા. એ સો ઇન્દ્રોથી જે પૂજિત છે એ એમ કહે છે કે જેવી અમારી જાત છે એવી તારી જાત છે. એનું જોડાવે છે. હું કોણ, કે હું સર્વજ્ઞ સર્વદર્શી સ્વભાવ જેનો છે એવો હું આત્મા, જેમાં પર્યાયનો અભાવ છે એવો હું દ્રવ્ય સ્વભાવે છું. મલિનતા તો પર્યાયમાં થાય છે. શુદ્ધિ અશુદ્ધિનો વિષય પર્યાય સુધી મર્યાદિત છે. દ્રવ્ય તો શુદ્ધે નથી ને અશુદ્ધે નથી. એ તો જેવું છે એવું એના સ્વભાવે છે. જ્યાં એની જાત છે એ ઓળખાય છે ત્યારે એને એનું લક્ષ થયું એમ કહેવામાં આવે છે. એટલી એની મહાનતા છે કે એ મહાનતા ઉપરથી એનું લક્ષ ખસી શકે નહીં. જો ઓળખાય જાય તો એની મહાનતા ઉપરથી એનું લક્ષ ખસી શકે નહીં. એનો મહિમા એટલો ઉપજે ને ઉપજીને એટલો ઘર કરે કે પરિણામ બીજા વિષયમાં લાગી શકે નહીં, પરિણામ બીજા વિષયમાં ચોંટી શકે નહીં. એવો જ પોતાનો આત્મા છે એમ અંદરમાં જો ઓળખાય જાય તો એ શ્રદ્ધામાં જોર આવવાનું કારણ છે એમ અહીંયા કેવું છે. આટલો પોઈન્ટ છે એની અંદર પ્રતિથી લીધે ને કે આહા, દ્રવ ઉપર લક્ષ ગયા વિના આવું પહેલા લક્ષ ન જાય તો એને પ્રતિથીમાં જોર આવી શકતો નથી. જે એની પ્રતીતિનું જોર આવવું જોઈએ એ જોર ક્યાંથી ઉત્પન્ન થશે? શ્રદ્ધા કે જે આંધળી છે, જ્યાં પડે છે ત્યાં આંધળી છે. શ્રદ્ધામાં વિવેક કરવાનો વિષય નથી. શ્રદ્ધા પોતે આંધળી છે, જ્યાં પડે ત્યાં આંધળી થઈને પડે છે. હવે પડી છે અનાદિની ઉલટી.
બરોબર,
ઉલટી પડી છે શ્રદ્ધા. અને એ ઉલટી શ્રદ્ધા એને ચાર ગતિનું ભવભ્રમણ કરાવે છે. 84 લાખ યોનિમાં જન્મ મરણ કરાવે છે. એ ક્યાંથી ફરશે? કે જ્ઞાનના વિવેકથી ફરશે. વિવેક કરવો એ જ્ઞાનનો ધર્મ છે. સારા સારનો વિવેક કરવો તે જ્ઞાનનો ધર્મ છે. એ સિવાય બીજા કોઈ ગુણમાં એ ધર્મ નથી. પછી બધા ગુણ એને અનુસરે છે. જે સારભૂત જણાય જ્ઞાનમાં એને પછી બધા ગુણના પરિણામો અનુસરીને ત્યાં એકાગ્ર થવા લાગે છે. જીતના સામર્થ દ્રવ્ય મેં પડા હૈ ઉતના સામર્થ દ્રષ્ટિ મેં ન આવે તબ તક નિર્વિકલ્પ દ્રષ્ટિ નહીં હોતી. દ્રષ્ટિ નિર્વિકલ્પ સ્વભાવમાં નિર્વિકલ્પણે, એ તો નિર્વિકલ્પ જ છે, સ્વભાવમાં સ્વરૂપમાં નિર્વિકલ્પ થવું સામર્થ્ય છે એનું એને જ્ઞાન થવું જોઈએ. મારું સામર્થ્ય કેટલું, દ્રવ સ્વભાવ શક્તિરૂપ સ્વભાવ એનું સામર્થ્ય કેટલું, જેટલું સામર્થ્ય છે એટલું જ્ઞાનમાં આવે દ્રષ્ટિ પલટો મારે. એ સિવાય ઊંધી શ્રદ્ધા અનાદિથી જ્યાં પડી છે, જ્યાં પડી છે એટલે જ્યાં એણે અભેદતા ધારણ કરી છે એનો ધર્મ અભેદપણે પરિણમવાનો છે, ત્યાંથી એ ઉખડે એવું નથી. એ પરિણમન દ્રષ્ટિનું ત્યાંથી શ્રદ્ધાનું ઉખડે એવું નથી.
વધારે ટકા દ્રષ્ટિ આમ
અહીંયા તો એમ છે, દ્રષ્ટિમાં ટકા નથી પડતા. મિથ્યા તીવ્ર મંદ થાય છે પણ એ બધું મિથ્યાત જ છે, 100-100% વાળું મિથ્યાત. એ બધું મિથ્યાત જ છે, 100-100% વાળું. પણ જ્યારે ઓળખાણ થાય છે જ્ઞાનમાં કે મારો દ્રવ્ય સ્વભાવ આવો છે, ત્યારે મિથ્યાત અત્યંત મંદ થાય છે.
બરોબર,
એટલી વાત છે. અને અત્યંત મંદ થાય છે ત્યારે એનું એ જોડની અપેક્ષા એ છે, જાતિ તેની તે રહી. શ્રદ્ધાના પરિણમનની જાતિ તો અનાદિની મિથ્યાતની છે, તેની તે રહી. એ હજી તેની તે રહી, લક્ષ્મી ઓળખાણ થઈ ત્યારે. પણ એનું જે જોર છે એ જોર ત્યાં મંદ પડી ગયું, એટલે એને સવળ થવાની જગ્યા થઈ.
બરોબર,
એ મિથ્યાત પલટીને સમ્યક શ્રદ્ધા અને સમ્યક પ્રતીતિ થાય એ પ્રકારનો અવસર અહીંયા આવે છે.
બરોબર,
આવા દ્રવ સ્વભાવને લક્ષમાં લે ત્યારે, ત્યાં સુધી જોર આવી શકતું નથી, જોર આવતું જ નથી, આવી શકતું નથી, અન્યથા પ્રકારે આવતું જ નથી એમ કહેવું છે. બીજો પણ કોઈ ઉપાય છે, માણસ વિચાર કરે છે, કશાયને મંદ કરીએ, ત્યાગ વૈરાગ ધારણ કરીએ તો ધર્મ પામીએ. કે છે કે ધર્મ પામવામાં પહેલા મિથ્યા દર્શનનો ક્ષયથા નાશ થાય છે,
બરોબર,
ત્યારે ધર્મની શરૂઆત થાય છે. એ કેમ થાય કે પ્રથમ દ્રવ સ્વભાવનું લક્ષ્ય કરે ત્યારે. હા, એટલી વાત જરૂર છે કે તે કાળમાં તેનો કષાય જરૂર મંદ હોય છે, કષાય તીવ્ર હોય છે એ પ્રશ્ન હોતો નથી. કેમ એમ હોય છે કે સામાન્યપણે મિથ્યા દ્રષ્ટિ જીવને તીવ્ર કષાયમાં કષાય રસ પણ તીવ્ર ગમતા પકડે છે. જો કે કેટલાક જીવોને મંદ કષાયમાં પણ કષાય રસ તીવ્ર રહે છે, પણ તીવ્ર કષાયમાં તો તીવ્ર જ થાય મિથ્યા દ્રષ્ટિ. મિથ્યા દ્રષ્ટિને કષાય મંદ થાય ત્યારે કષાય રસ તીવ્ર હોય શકે અને રહી શકે છે, અને કષાય તીવ્ર થાય ત્યારે તો કઈ વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે અહીંયા તો કષાય રસ પણ મંદ પડે છે. જ્યારે એને સ્વરૂપની ઓળખાણનો પ્રોસેસ ચાલે છે ત્યારે એનું મિથ્યાત તો મંદ થાય છે, પણ એનો કષાય ને કષાય રસ બધું મંદ થાય છે. એવી અંદરમાં પરિણામની સાનુકૂળ સ્થિતિ ઉત્પન્ન થાય છે, ધર્મની ભૂમિકા જેને કહેવામાં આવે છે, જેમાં બોધિ બીજ વવાય છે. એવી જે ધર્મની સાનુકૂળ ભૂમિકા છે એમાં બધા મુખ્ય ગુણોના પરિણામ અનુકૂળ થાય છે, ભૂમિકાને યોગ્ય થાય છે, અને પછી એમાં બુદ્ધિ બીજ પડે છે કે જેમાંથી કેવળ જ્ઞાન ના ફળ પાકે છે. મન કસાય
રાખે તો પ્રકૃતિમાં જોડાયેલો શું કે
મંદ કષાયમાં રસ મંદ છે કે તીવ્ર છે, આ સવાલ છે. અને આત્માના લક્ષ વિના કષાય રસ મંદ થાય, કષાય તો મંદ થાય એનો તો કઈ અર્થ જ નથી હજી, કષાય રસ તીવ્ર હોય ત્યાં સુધી. પણ કષાય રસ મંદ થાય આત્માના લક્ષ વિના, અને શુકલ્યશ્યા થાય, અભવિને થાય છે, એનાથી કઈ એને સમ્યક દર્શન ને ધર્મ પ્રગટ થાય નહીં. આ લેશિયાના પરિણામ છે ને એ રસ સૂચક છે.
બરાબર,
આપણા જૈન દર્શનની અંદર ઉપદ્ધતિ સર વિષય છે. છ પ્રકારની જે લેશિયા પરિણામ લીધા છે એ લેશિયા કષાયના રસને સૂચવે છે. તો કહે છે કે અન્ય મતમાં પણ અને જૈન મતમાં પણ સંપ્રદાયને યોગ્ય ત્યાગ વૈરાગ ધારણ કરનારા એવા એવા જીવો હોય છે કે શુકલેશિયા એને થાય એટલો કષાય રસ. આત્માના હિત અર્થે તે પરિણામ સાર્થક થાય એવું બનતું નથી. એ મંદતામાં આવેલા પરિણામ અચાનક જ તીવ્રતા ધારણ કરે છે અને ત્યારે એને ભાન પણ રહેતું નથી કે આ મંદ વાળું બધું તીવ્ર થઈ ગયું. કેમ કે એને અંદરમાં જે જાગૃતિ આવવી જોઈએ એ લક્ષ્યપૂર્વક જાગૃતિ આવતી નથી. આ બધો વિશે બહુ પદ્ધતિ સરના આર્ટિકલ લક્ષ્યપૂર્વકની જે જાગૃતિ છે આ બધું છૂટક છૂટક છે. જાગૃતિ ધ્યેયમાં પણ આવે અને લક્ષ્યમાં આવે એમાં એક તબક્કો આગળ છે. જે ધ્યેયમાં છે એમાં તો એ પોતાના પર્યાયમાં જાગૃત છે કે જેથી કરીને સ્વચ્છંદ ન થાય. જ્યારે જ્યારે એને સ્વદોષ થાય છે ત્યારે સ્વદોષને છેદવાનો ઉદ્યમ ઉત્સાહ અને ખ્યાલ રહે છે એ પ્રકાર છે એની અંદર. અને એ પર્યાય આશ્રિત વિષય થયો કેમ કે પ્રયોજન પર્યાયમાં છે. અને જે લક્ષ્મી જાગૃતિ છે કે હું આવો જ છું આવો જ છું એમાં પર્યાય ગૌણ છે. પર્યાય ગૌણ હોવા છતાં ક્યાંય એને સ્વચ્છંદ થતો નથી એ વિશેષતા છે. કેમ કે જ્યાં એ મંદમાં મંદ કષાયના રસમાં અને તીવ્રને તીવ્ર સાતાના ઉદયમાં પણ ક્યાંય સંતોષાતો નથી એવા દ્રેલ સ્વભાવનું લક્ષણ એને આ છે. પરિપૂર્ણ દ્રેલ છે. દ્રેલનું જે લક્ષણ એમાં દ્રેલ પરિપૂર્ણ છે. તેથી દ્રેલથી વિપરીત પરિણામ કયા છે એનો પણ એને જ્ઞાન રહે છે ખ્યાલ રહે છે. અને અનુકૂળ પરિણામ છે એ પણ પૂર્ણ નથી એટલે ત્યાં એને સંતોષાવાનો પ્રશ્ન રહેતો નથી. અનેક પ્રકારના જે શુભ પરિણામ છે એ તો વિરુદ્ધ જાતિના પરિણામ છે. એ તો દ્રવ સ્વભાવની જાતિ સાથે સાનુકૂળતા પણ ધરાવતા નથી. પ્રતિકૂળ જાતિ છે વિરુદ્ધ જાતિ છે. પણ જે શુદ્ધ જાતિના પરિણામ છે સમ્યક દર્શનના ચારિત્ર જે સાધકતાના પરિણામ છે જે આરાધક ભાવો છે તે પણ અલ્પ છે. સાધક દશામાં આંશિકપણે છે અને પોતાનું દ્રઢ સ્વરૂપ પરિપૂર્ણ છે પૂર્ણ છે તેથી ત્યાં પણ તેને સંતોષાવાનું કારણ બનતું નથી. નિંદવણી તો એમ છે ને કે દ્રવ્ય પૂર્ણ હોવા છતાં પર્યાયે અનંતમાં ભાગે અલ્પ છું એટલે પામરપણું વર્તે છે. એ પામરપણું અલ્પપણું પૂર્ણતાની સાથે હજી સુસંગત થયું નથી એટલે એની બરાબર થાય ન થાય ત્યાં સુધી એનો પુરુષાર્થ ચાલે ચાલે ને ચાલે એમ છે. આ બધો અંદરનો માર્ગ છે. બહારમાં કાંઈ ખબર પડે એવું નથી કે અંદરમાં રમત શું ચાલે છે બહારમાં ખબર પડે એવું નથી. અંદરમાં પૂર્ણતાનું ધ્યેય શું અંદરમાં પૂર્ણતાનું લક્ષ્ય શું એમાં સ્વભાવ જાતિના પરિણામ થાય છતાં એમાં સંતોષાવું નથી. વિભાવ જાતિનો તો નિષેધ જ એકાંતે વર્તે છે. આ બધી અંદરની એક સમયમાં રમત છે, એક જ કાળમાં એક સાથે છે. લક્ષ છે અહીંયા જે લક્ષ કહેવાનું છે એ આ હું છું એવું પોતાના ઓળખાણ સાથેનું ભાન છે, ભાન છે, ભાન જેવું છે. પણ જે સમ્યક દર્શનમાં ભાન થાય છે એટલી હદનું નથી, પરોક્ષ ભાન છે, એનું પ્રત્યક્ષ ભાન છે. પણ ભાન છે તે ભૂલાય નહીં, ભાન ચીજ છે એ ભૂલાય નહીં. અને અથવા ભાન છે એને સ્મરણ કરીને યાદ કરવું પડે નહીં, એવી રીતે જે ભૂલાય નહીં. કે જેને માટે એને સ્મરણ કરીને યાદદાસ્તમાં લાવવું પડે તો એ ભૂલાય નહીં, નહીતર ભૂલાય એવો પણ પ્રકાર નહીં. જેમ કે હું માણસ છું, આ લક્ષ ક્યારે છૂટે છે? એ વિપરીતતાથી સમજી શકાય એવું છે કે અવિપરીત પણ શું છે, કેમ કે ગુણ તો તેના તે જ કામ કરે છે અને પોતાની રીતે જ કામ કરે છે. એક એનું સ્થાન ઉલટું છે એટલે એની પ્રક્રિયા ઉલટી ગણવામાં આવે છે. પણ અત્યારે એક લક્ષ શું છે કોઈ પણ મનુષ્યને, કે હું માણસ છું. એવી જ રીતે જ્યારે એ તિરિંચની પર્યાયને પ્રાપ્ત કરે છે, ભલે એને વાચા નથી, ભલે એને વિચાર શક્તિ ઓછી હોય કે ન હોય, મનવાળાને ઓછી હોય, મન વગરનાને ન હોય, પણ તિરિંચને વિચાર શક્તિ ઘટી જાય છે, મન હોય તો પણ, તો પણ હું તિરિંચ છું એવું ભાન એને સદાય રહે છે. દેવલોકમાં જાય છે અને હું દેવ છું એવું ભાન ક્યારેય છૂટતું નથી. એ સ્થાન બદલાઈ જાય છે. એ તો ઉદય ભાવ છે, મનુષ્ય છે તે ઉદય થયો છે. અને અહીંયા એ ઉદયથી રહિત નહીં, પરમાત્મ દશા પણ જેમાં નથી આમ સીધું જોર આવે છે. વાત જે લીધી છે ને બહુ જોરથી છે, પરમાત્મ દશા પણ જેમાં નથી એવું જે ત્રિકાળ એકરૂપ દ્રવ્ય સામાન જીવ સામાન એ હું છું, એવો હું છું એવું જે ભાન એ લક્ષનો વિષય છે. એને લક્ષ કીધું છે. ત્યારે ધ્યેય છે તો પર્યાય આશ્રિત છે, પર્યાયમાં અશુદ્ધિ નહીં થવી જોઈએ, સર્વ શુદ્ધિ રહેવી જોઈએ. પર્યાયમાં અશુદ્ધિ ન થવી જોઈએ ને સર્વ શુદ્ધિ રહેવી જોઈએ, પૂરી શુદ્ધિ રહેવી જોઈએ. ને જ્યાં સુધી પૂરી શુદ્ધિ ન થાય ત્યાં સુધી આ ઠીક છે ને હવે બસ થયું, ઘણું કર્યું, અથવા બરાબર હવે થઈ રહ્યું છે એવો સંતોષનો પ્રકાર ઉપજે નહીં. કેમ કે એ પ્રકાર મિથ્યા સહિત હોય છે. પર્યાયમાં સંતોષાય જવું એ મિથ્યાત્મનું એક લક્ષણ છે, મિથ્યાત્મનું ઉપલક્ષણ છે, મિથ્યાત્મને પ્રદર્શિત કરતું ઉપલક્ષણ છે. બહુ સારો વિષય લીધો છે. હું ખેંચ્યું છે ત્યારે એટલો બધો વિચાર નથી આવ્યો,
બહુ સારા સારા પ્રભુ.
કેમ કે ઘણું 1000 સુધી પહોંચવાનું હતું એટલે ફટાફટ લઈ લીધું છે. પણ એટલો વિચાર કર્યો છે કે આખા વ્યાખ્યાનમાં કસ ક્યાં પીડ્યો છે, બસ એટલું જોવાનો વિચાર છે. વ્યાખ્યાનો માંથી એમાંથી લીધું છે. પણ ઘણી વાર તો બહુ મુદ્દાની આવે છે. દ્રવ પર્યાય વિનાનું જ કાયમ હોય છે, દ્રવ સ્વભાવ છે. ઓનો જે પ્રમાણનો વિષય જે દ્રવ છે એ પર્યાય વિનાનું હોતો નથી. પણ જે ત્રિકાળી દ્રવ સ્વભાવ છે તે અનાદિ અનંત પર્યાય વિનાનો છે. દ્રવ શબ્દના વાચકના વાચ્ય બે છે, બે પ્રકારે છે. શબ્દ એક છે અને વાચક ના વાચ બે પ્રકારે છે, અથવા શબ્દ ના અર્થ અનેક થાય છે. એક શબ્દ ના અર્થ અનેક થાય છે. આ તો વળી હજી એના ને એના દ્રવ્યમાન ને દ્રવ્યમાં એનો અર્થ થાય છે, પણ હાવ જુદો થાય. એક જ શબ્દ એનો અર્થ હાવ ફરી જાય. શબ્દ એક જ હોય અને અર્થ હાવ ફરી જાય. દ્રવ્ય એટલે પૈસો હાવ ફરી
ગયું.
દ્રવ્ય એટલે પૈસો. પછી આ તમે આયુર્વેદમાં જાઓ એટલે જુદી જુદી ઔષધિ ને જુદા જુદા દ્રવ્યો કહેવાય છે. દ્રવ્ય છે ને એમાંથી એનો ગુણ દ્રવ્ય છે એટલે જુદી જુદી ઔષધિ ને એના દ્રવ્યો કહેવાય છે. હા અર્થ ફરી જાય. સંસ્કૃતમાં તો એવું બહુ છે કે એક પાણીને બતાવવા માટે એના ઘણા શબ્દો. પાણી એટલે પાણી, પાણી જળને પાણી કે નીરને પાણી કે વારીને પાણી કે કેટલાય 20-25 શબ્દો હોય છે. અને વળી એક પાણીનો શબ્દ થાય છે હાથ. ઠીક, ક્યાં પાણી ને ક્યાં હાથ. આ પાણી ગ્રહણ નથી કહેતા, પાણી ગ્રહણ કરે છે, હાથ ગ્રહણ કરે છે. હાથે વાળો કરે હાથ ગ્રહણ પકડે છે. પાણી ગ્રહણ, પાણી એટલે ઓલું પાણી નહીં, પ્રતિજ્ઞા લેવાનું પાણી નથી. પાણી એટલે હાથ. સંસ્કૃત શબ્દ છે. એવા અનેક શબ્દો અનુસાર કઈ પકડ કરે તો એને તો શાસ્ત્રમાં શબ્દ મળે જ કીધો છે. શબ્દ ને એના અર્થ ને પકડી રાખીશ નહી. અહિયાં કહેનાર શું કહેવા ધારે છે એટલું તારે લક્ષમાં લીધું. કહે છે કે શ્રદ્ધાનું જે જોર ઊભું થવું જોઈએ, એ શ્રદ્ધાનું જોર ક્યાંથી આવે, કેમ કરતા આવે, કેવી રીતે આવે. આત્મામાં આત્માની શ્રદ્ધાનું જોર ક્યાંથી પ્રગટશે કે આવા ત્રિકાળી પરમાત્મ દ્રવ્ય ઉપર લક્ષ જશે ત્યારે. ત્યાં સુધી નહીં. પરમાત્મ દ્રવ્ય છે આત્માનો, એ પરમ સ્વભાવ હોવાથી પરમ આત્મા એમ કહેવામાં આવે છે. એ પરમાત્મ દ્રવ્ય છે એનું લક્ષ થતા શ્રદ્ધામાં જોર આવે કે મારી મૂળ જાત અસલ જાત આવી છે. એ જોર આવે છે, બીજી જાતનો આવે છે. એ દ્રવ્યના આધારે ઉત્પન્ન થયેલું જોર છે, દ્રવ્યના આશ્રય ઉત્પન્ન થયેલું જોર છે. એની તાકાત ને એની શક્તિ દ્રવ્યની જાતિની છે એટલે તદ્દન બીજી જાતિની છે. પર્યાયનું લક્ષ છોડીને હું તો આ જ વર્તમાનમાં છું એમ. હવે પર્યાય ગમ કરી નાખે છે. એક દેખીએ એક જાણીએ, બનાસીદાસે ગાય છે. એક દેખીએ એક જાણીએ, રમી રહીએ એક ઠોર, સમલ વિમલ ને વિચારીએ એની સિદ્ધિ નહીં હોય. ઠીક, આ પર્યાયનું લક્ષ ગમ થયું. આટલી ગમતા હોય છતાં એ જ્ઞાનની અંદર વિચિક્ષણતા એટલી હોય છે કે પર્યાય જરાય આઘી પાછી થતી નથી ને થાય તો ખબર પડ્યા વિના રહેતી નથી. આમ છે એટલી વિચિક્ષણતા અથવા પ્રેક્ટિસથી એટલું સહજપણે પ્રયોજનનું લક્ષ છે, જેને પ્રયોજનનું લક્ષ કહીએ એ પણ એટલું જ જળવાય છે. ગૌણ થાય એટલે એનો ખ્યાલ ન રહે એમ નથી, પણ એ એક સ્થૂળ તત્વ છે. આત્માના ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ તત્વ છે, સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ તત્વ છે, તેના ગ્રહણની શક્તિ જે જ્ઞાનમાં છે, તેને ગ્રહવાની શક્તિ જે જ્ઞાનમાં છે, એ જ્ઞાનમાં પર્યાયના કષાયાદી પરિણામ સ્થૂળ છે. એ એટલા સ્થૂળ છે કે એને જોવા માટે એને સ્પેશિયલ રોકાવવું પડે, ખાસ રોકાવવું પડે એમ કરવાની એને જરૂર પડતી.
બરોબર,
ઉપલી સપાટી ઉપર છે એ બધા ભાવો, ઉપર તરે છે જે તળિયે જાય છે ડૂબકી મારીને, એને ઉપરની સપાટીને સ્પર્શવા માટે કોઈ ખાસ પ્રયત્ન કરવો પડે એમ છે? એટલે જ્યાં પ્રતીતિમાં ત્રિકાળીનું જોર આવ્યું અને જ્ઞાનમાં એનું લક્ષ થયું, ત્યાં પર્યાયનું લક્ષ છોડીને, એટલે એની સાવધાની છોડીને, અહીંયા એમ લેવું છે લક્ષ એટલે અહીંયા પર્યાયની સાવધાની છોડીને, હું તો આ જ વર્તમાનમાં છું, વર્તમાનમાં આવો જ છું, અત્યારે જ આ વર્તમાનમાં હું આવો છું, એમ દ્રવ્યમાં ભળી જાય છે. એ પ્રકારે દ્રવ્યમાં પરિણામ ભળી જાય છે એટલે આશ્રય કરે છે, ત્યારે જ પ્રતીતિમાં જોર આવી શકે છે. આ પ્રકારે પ્રતીતિનું જોર ઊભું થાય છે, નિર્વિકલ્પ પ્રતીતિ થવાનું આ પ્રકારે કારણ અંદરમાં બને છે. એ નિર્વિકલ્પ પ્રતીતિને સમ્યક દર્શન કહેવામાં આવ્યું છે. આ સમ્યક દર્શનનું પરિણમન એ મૂળનું પરિણમન છે, ધર્મનું એ મૂળ છે. સિદ્ધાલયમાં અનંતા સિદ્ધોને સિદ્ધ પર્યાયમાં સાદી અનંતપણે ટકવાનું કારણ આવું સમ્યક દર્શન છે મૂળમાં એમ છે. અનંત સિદ્ધો સિદ્ધાલયમાં સાદી અનંતકાળ પર્યંત સિદ્ધ દશામાં કેમ રહેશે? એનું કારણ મૂળમાં એમને આવું સમ્યક દર્શન વર્તે છે. આમ વાત છે, એવી ધર્મની શરૂઆતમાં બહુ મોટી પરિસ્થિતિ પલટો મારે છે.
બરોબર,
ભલે જઘન્ય દશામાં છે, ધર્મની એ જઘન્ય દશામાં એ પ્રકાર છે, તો પણ એ બહુ મોટો પ્રકાર છે કે જે સિદ્ધ દશામાં સાદી અનંત કાળ રહેવાના કારણભૂત પણ ગણવામાં આવે છે. સમય સમયની પર્યાય, સર્વ ગુણોની આખા પદાર્થની સમય સમયે પર્યાય છે. સિદ્ધ પર્યાય જો સત છે, સિદ્ધ પરમાત્મા જો સત છે કે અસત છે? સત છે, એમાં તો કઈ બીજી જવાબ આવે એવું નથી. તો સત કેવું છે કે ઉત્પાદ વિધ્રુયુક્ત સત છે. સત છે કે નહીં કે અસત છે? સત છે. સત છે તો તે ઉત્પાદ વિધ્રુયુક્ત સત છે. કોઈ પણ દ્રવ્યના સત નામ અસ્તિત્વને ઉત્પાદ વિધ્રુ છે. કોઈ પણ પદાર્થ ચાહે આત્મા હો કે ચાહે જળ રજકણ હો તે ઉત્પાદ વિધ્રુયુક્ત છે. એ પદાર્થમાંથી અવસ્થાનું અવસ્થાંતર કેમ થાય છે આ લોકો શોધે છે. એટોમિક એનર્જી વાળા જેને એટમ બોમ્બની શોધ કરે છે ને, અત્યારે તો હવે આગળ વાત ચાલે છે. લેસર રેઝ ઉપર દુનિયા આવી છે. કિરણો, લેસર નામના કિરણોની શક્તિ ઉપર આવે છે. એ તો બધા સ્કંધો છે, અનંતા પરમાણુના સ્કંધો છે, કિરણો છે, તો અનંતા પરમાણુના સ્કંધ છે. જૈન દર્શનમાં તો એનું સંશોધન બહુ ઊંડું છે. એક પરમાણુને ઉત્પાદ વેધવાળો કયો છે? ઓલા તો અનંત પરમાણુને એ જે પકડે છે, કહે છે એ લોકો વિચાર કરે છે આમાં આ પ્રક્રિયા થવાનું કારણ શું છે. એક રજકણે ભલે અનંત પરમાણુનો સ્કંધ એના હાથમાં છે, એ અવસ્થા બદલ તો જોવામાં આવે છે. ક્યારે બદલે છે પકડાતું નથી, ને કેમ બદલે છે એ પકડાતું નથી. આજે કોયડો છે આપણે મુમુક્ષ હતા, MSCમાં બહુ બ્રાઇટ છોકરા, એ ત્યાં બાબાના અણુમથકમાં જતા હતા, કાટકોપરમાં રહેતા હતા, ચેમ્બુરમાં છે એટોમિક એનર્જી, પછી તો અમેરિકા ગયા છે. પણ એ કે અમારા જે આ પ્રશ્ન ચાલે છે ત્યાં બધા સાયન્ટિસ્ટોમાં, એના જૈન દર્શનથી સમજાવું કે આપણો જે સ્કંદ છે અને પરમાણુ છે એ તો જે ચક્ષુ ઇન્દ્રિયો કે કોઈ પણ સાધન દ્વારા ગમે તેવું માઇક્રોસ્કોપ હોય તો પણ તેનાથી પરમાણુ ઇન્દ્રિય જ્ઞાન ગોચર થતો નથી. એક પરમાણુ ન થાય પણ અનંત પરમાણુ નો સ્કંદ હોય, જેમ કે આ કાર્મણ વર્ગણા જો સૂક્ષ્મ પર્યાય પરિણમે તો એ પણ ઇન્દ્રિય જ્ઞાન ગોચર ન થાય. એક પરમાણુ તો થવાનો સવાલ જ નથી, કેમ કે એ તો હંમેશા છૂટો શુદ્ધ પરમાણુ તો સૂક્ષ્મ પર્યાય ને જ પ્રાપ્ત હોય છે, એને કદી સ્થૂળ પર્યાય હતી. કહે છે કે દરેક પદાર્થને ઉત્પાદ્ય પર્યાયનો હોય હોય ને હોય છે, અને ઉત્પાદ વ્યય આત્મક જે પર્યાય છે તે એક સમયથી વધારે લાંબી કોઈ પદાર્થને ન હોય.
બરોબર,
આમ છે. પર્યાયનો સમય જ એક છે, એક સમયમાં એટલે એક સેકન્ડનો અસંખ્યમો ભાગ, લાખ કરોડ અબજમો ભાગ નહીં પણ અસંખ્યમો ભાગ, એવો જે છેલ્લામાં છેલ્લો કાળનો પરિમાણ યુનિટ એને એક સમય કહેવામાં આવે છે. એટલું તો સુમનભદ્ર આચાર્ય કહ્યું ને કે હે જિનેન્દ્ર, આપને આ 34 અતિશય છે, દિવ્ય ધ્વનિ છે ને સમૂહ શરણ છે ને આપનું શરીર દિવ્ય છે ને તેજસ્વી છે ને અષ્ટ પ્રાતિહારી છે ને અશોક વૃક્ષ છે ને એટલા માટે કાંઈ હું આપને જિનેન્દ્ર ભગવાન દેવ ગણતો, એટલા માટે આપ અમારા દેવ છો એવું કાંઈ નથી. પણ આપની જે વિતરાગતા છે, પરિપૂર્ણ નિર્દોષતા છે, એને લઈને જે થયેલું નિરાવરણ જ્ઞાન છે એ સર્વથા નિરાવરણ જ્ઞાનમાં એક સમયમાં ઉત્પાદ દ્રવ્યાત્મક દ્રવ્યની સમય એક અને ત્રણ સ્થિતિ પકડી એવી વિતરાગતાને કારણે હું આપને દેવ તરીકે નમસ્કાર કરું છું. જગતના જીવો તો હારું હથિયાર વધારી દેવ હોય ને તો એમાં મૂર્છા છે, આની પાસે શક્તિ ઘણી છે. એવું ત્રિશુળ રાખે છે, એવી ગદા રાખે છે, એવા ધનુષ બાણ રાખ્યા છે કે કોઈ એને જીતી શકે નહીં. આ છે ને દુનિયામાં એમ હાલે છે કે નહીં? અહીંયા તો કહે છે કે અષ્ટ પ્રાતિહાર દિવ્ય વિભૂતિઓ ઉત્પન્ન થઈ છે, એને લઈને આપ દેવ છો એમ અમે માનતા હોય. એવું તો ઘણા પંચાળી છે, ઇન્દ્રજાળિયાને હોય એમ ભૂલ્યા છે. ત્યાં તો સમનભદ્ર આચાર્ય તો એવો શબ્દ વાપરે છે કે એવું તો ઇન્દ્રજાળિયાને હોય, એવું કાંઈ નહીં. એ તો માયાવી હોય ને રચના કરે, વિદ્યાનો વિષય થઈ જાય. કેવળ જ્ઞાનની જે વિદ્યા છે એમાં એક સમયમાં ઉત્પાદ વૈભવાત્મક સત પકડ્યું છે, એને લઈને આપને નમસ્કાર છે. તત્વથી વાત લીધી છે, આચાર્યોએ ભગવાનની સ્તુતિ કરી છે એમાં પણ આવું તત્વજ્ઞાન છે. સ્તુતિમાં આવું બધું તત્વજ્ઞાન, ગુરુદેવ ના કલ્યાણ મંદિર સ્તોત્ર અને પદ્મનંદી માંથી બીજા ત્રીજા ભગવાનની સ્તુતિ ના વ્યાખ્યાનો કરતા આપણે ટેપમાં બધા ઉતરી ગયા છે. એમાં ઘણો તત્વજ્ઞાન નો વિષય લેતા હતા. કહે છે કે આ પ્રકારે સર્વ પરિણામ આવો હું વર્તમાનમાં છું એમ જોર પ્રતીતિના જોરમાં પરિણમન થાય છે. પ્રતિદિન ત્યારે સર્વ પરિણામ દ્રવ્યમાં ભળી જાય છે, જાણે દ્રવ્યાકાર થાય છે, દ્રવ્યમાં લાગે છે, ત્યારે એમ કહેવાય છે કે દ્રવ્યમાં આવીને મળે છે. પરિણામનું મગ્નપણું થાય છે. સર્વ ગુણોના પરિણામ એ આવા પરમાત્મ દ્રવ્યમાં મગ્ન થાય છે. પ્રતીતિના જોરને કારણે એ નિમિત્ત પડે છે, પ્રતીતિનો જોર. ત્યારે એને અનંત ગુણનો રસ આસ્વાદમાં, વેદનમાં અને અનુભવમાં આવે છે. એને અનુભૂતિ, આત્માની અનુભૂતિ કહેવામાં આવે છે. પર્યાયમાં સિદ્ધપણું હો કે પર્યાયમાં નિગુણપણું હો, મને લાભ નુકસાન નથી. વાત બધી બધી તીખી વાત છે. જરા કેવું દ્રેય સ્વભાવમાં પતિનું જોર છે. લોકો તો લાભ નુકસાન સંયોગમાં ગણે છે કે રૂપિયા આવે તો લાભ, જવેરાત મળે તો લાભ, આબરુ કીર્તિ વધે તો લાભ, તંદુરસ્તી સારી થાય તો એમાં હાનિ થાય તો નુકસાન, એ તો નહીં કે. પણ અહીંયા પર્યાયમાં શાંતિ એ લાભ અને અશાંતિ તે નુકસાન, એવું પરમાર્થના પ્રકરણમાં હોવા છતાં એકદમ પરમ પરમાર્થના પ્રકરણમાં એને એક કરવું કહે છે. એને પર્યાયનું લક્ષ્ય ગૌણ કર્યું, છોડી દીધું એમ કહેવામાં
આવે છે
કે હું તો ત્રિકાળ એક રૂપ સ્થિતિએ રહું છું. પછી આ પર્યાયના નિગુદપણું પણ આમાં આવતું નથી, પર્યાયનું સિદ્ધપણું પણ આમાં આવતું નથી, તો પછી મને શું કે મને કાંઈ નહીં. એમ પોતાનું અહંપણું શ્રદ્ધા જ્ઞાને કયા પ્રકારે પોતાના પરમાત્મ દ્રવ્યમાં સ્થાપ્યું છે એની એ કહેવાની લાક્ષણિક પદ્ધતિ છે. બહારમાં એમનો બે વેપારી તરીકેનો હતો, પણ કેટલીક બોલવાની ને કેટલીક લખાણની પદ્ધતિ કોઈ અચ્છા લેખકને હોય એવી હતી. કોઈ સારા લેખક હોય એવી કેટલીક જગ્યાએ ભાષા અલંકાર અને કેટલીક જગ્યાએ લાક્ષણિક પદ્ધતિથી એમને પત્રોમાં એવી પદ્ધતિ આવે છે. પત્ર તો સાદો વિષય છે, બે જણ વચ્ચેનો એક વ્યવહાર છે, છતાં પરમાર્થના વિષયમાં વિચક્ષણતાથી કેટલીક વાતો એમને લખી છે. ઘણી વાતો લખી છે, એ પણ થોડા કાળમાં ઘણી વાતો કરી ગયા છે.